તારીખ 8/11/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 462
ચંદ્ર વચનામૃત પત્રાંક 128 ખંભાતના ધર્મેચ્છક ભાઈઓ પ્રત્યે લખાયેલો આ પત્ર છે. પત્રનો વિષય છે કે જેને મોક્ષનું ધ્યેય બાંધવું છે, મોક્ષાર્થી થવું છે, અથવા જેને પોતાના જન્મ મરણનું પરિભ્રમણ થી છૂટવું છે, મોક્ષ પામવું છે એનો અર્થ શું કે જન્મ મરણના પરિભ્રમણથી છૂટવું છે, એને કેવા વિચારો આવે, એના પરિણામો કેવા હોય, એ ભૂમિકાનો આ પત્ર છે. અને એ રીતે આ પત્ર દરેક મુમુક્ષુને ઘણો પ્રયોજનભૂત છે, ઉપયોગી પત્ર છે. આ પત્ર ઉપરથી એમ લાગે છે કે પત્ર લખનારે પોતે પણ 23મા વર્ષમાં લખાયેલો આ પત્ર છે. સંસારનું ધ્યેય છોડીને મોક્ષનું ધ્યેય આ રીતે બાંધ્યું લાગે છે. એટલે વ્યક્તિનો પ્રેક્ટિકલ સાઈડનો અભ્યાસ થાય એવો આ પત્ર છે. શું બધા જીવોનું વગર વિચારીએ પણ ધ્યેય તો સંસારનું છે, અને તેથી જ બધા સંસારમાં પરિભ્રમણ કરે છે. ધ્યેય છે એ એક ડેસ્ટિનેશન છે કે જ્યાં પહોંચવું છે જીવને, અને પરિણામ છે એ ત્યાં પહોંચવા માટેની ચાલ છે. જે ધ્યેય નક્કી કરવામાં આવે તે બાજુના પરિણામ ઓટોમેટિક ચાલુ થાય. જેમ આપણે અહીંથી નીકળીએ કે આપણે કઈ બાજુ જવું છે, ઘરે જવું છે, તો પછી ગમે એટલા વિચાર કરીએ ઘર બાજુ જ આપણે ચાલવાના, વિચાર કરતા કરતા પણ ઘર બાજુ ચાલવાના, માર્કેટ બાજુ જવું છે તો વિચાર કરતા કરતા એ બાજુ ચાલવાના, આપોઆપ જ પગલાં એ બાજુ વળે છે. એમ જીવને બે ધ્યેય છે, એક સંસાર અને એક સંસારનું ધ્યેય અનાદિથી બધા જ જીવોને છે. એટલે બધા જ જીવોના પરિણામની ચાલ સંસાર પ્રત્યે છે, અને બધા જીવોને સંસાર ફળે છે અને જન્મ મરણ કર્યા કરે છે ઓટોમેટિક. આ એક પરિસ્થિતિ ઊભી છે, એ પરિસ્થિતિને બદલવા માટે સૌથી પ્રથમ ધ્યેય બદલવું જોઈએ. ધ્યેય ન બદલાય ત્યાં સુધી પરિણામની ચાલ આપોઆપ ન બદલાય. આ એક પરિણામનું વિજ્ઞાન જ એવું છે. બીજું વાસ્તવિકતા એ છે દરેક કાર્યની કે કોઈ પણ કાર્ય કરવાનો પહેલા નિર્ણય લેવામાં આવે છે અને પછી એ નિર્ણયને એક્ઝિક્યુટ કરવાનું બને છે. પહેલા નક્કી કરવું પડે છે કે આ કરવું કે ન કરવું, કરે કે આ કરવું, પછી એ બાજુના કરવા સંબંધીના બધા ચક્રો ગતિમાન થાય છે ઓટોમેટિક. એમ સૌથી પહેલા મોક્ષનું ધ્યેય બાંધવું એવી જ્ઞાનીઓની આજ્ઞા છે, અથવા જ્ઞાનીઓ એ રીતે જ જ્ઞાની થયેલા છે, કોઈ પણ જ્ઞાની થયા છે. હવે ધ્યેય બાંધ્યું તો એમણે કેવી રીતે બાંધ્યું, એમના ધ્યેય બાંધ્યું ત્યારે પરિણામ કેવા હતા, એ બહુ જ સુંદર વચનોથી આ પત્ર ભરેલો છે એ વિષયમાં. જો કે પત્રના શરૂઆતમાં એમણે સંવત્સરીનો દિવસ છે ભાદરવા સુદ 6 એટલે શ્વેતાંબરના પર્યુષણ 5મે પૂરા થાય એટલે એમણે બધાને પહેલાં તો ક્ષમા આપનાનો એક 3-2 લીટી લખી છે. પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાતના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યુગ અધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. બધા ભાઈઓને પહેલાં ક્ષમા આપના ઈચ્છે. પોતે જ્ઞાની છે, બીજા ધર્મિચ્છિક ભાઈઓ છે એ એમની પાસેથી સમાગમમાં આવનારા છે, છતાં ક્ષમા આપનામાં તો એમણે વિનમ્રતા જ વાપરી છે. આ નમ્રતા કેટલી એમની હતી કે મારા મન વચન કાયાથી કોઈ તમારો અવિનય થઈ ગયો હોય, તમને અસાધના એટલે દુઃખ પહોંચ્યું હોય, અથવા તમને કોઈ અસમાધિ એટલે શાંત પરિણામમાં વિઘ્ન થયું હોય, તો મારા મન વચન કાયાની જે પ્રવૃત્તિ છે, યોગની પ્રવૃત્તિ છે, એ માટે હું ફરી ફરીને ક્ષમા યાચું છું. આ એક ક્ષમાપનાનો દિવસ હોવાથી એ રીતે ક્ષમાપના લખ્યા પછી હવે પોતાના વિચારો રજૂ કરે છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી અથવા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિને ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. શું કહે છે? અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા, આ શબ્દ જે વાપર્યો છે એમાં થોડો મર્મ છે. ઉપર ઉપરથી તો આપણે બધા જાણીએ છીએ કે આપણે અનંતકાળથી જન્મ મરણ કરતા સંસારમાં રખડીએ છીએ, ભટકીએ છીએ, ક્યારેક કોઈ ગતિમાં, ક્યારેક કોઈ ગતિમાં, ક્યારેક કોઈ ગતિમાં. પણ એ સંબંધીનું આપણને ઊંડાણથી અસર નથી આવી. ઉપર ઉપરથી અસર આવે છે એટલે એ વાત આપણે વિસ્મૃત કરી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ અને સંસારના કાર્યોમાં પૂરા રસથી લાગી જઈએ છીએ. એ પ્રકાર નહીં. અંતર્જ્ઞાનથી એટલે અંતરજિજ્ઞાસાથી આ એક વિચાર આવે છે કે અરે મારા જીવે કોઈ એવો કાળ નથી કે આ જગતમાં પરિભ્રમણ ન કર્યું હોય, એવો કોઈ કાળ નથી, પરિભ્રમણ કર્યા જ કર્યું છે મારા જીવે, અનેક સંકલ્પ વિકલ્પો કર્યા જ કર્યા છે, અને તેથી કરીને મારી આત્મશાંતિને હું ભૂલ્યો છું, આત્મશાંતિ ઉત્પન્ન નથી કર્યો. સમાધિ એટલે આત્મશાંતિ, મેં આત્મશાંતિ આવી છે અને એ જ્યારે હું મારા જ મને જ નુકસાન, મારી શાંતિને નુકસાન કરનાર હું પોતે છું એવું જ્યારે મને લાગે છે, લાગ્યું છે, અંતરથી લાગ્યું છે, અંદરથી લાગ્યું છે, ત્યારે એ મને ઘણો વૈરાગ્યનું કારણ બને છે. હવે અહીંયા વૈરાગ્ય એટલે શું? મુમુક્ષુની ભૂમિકા છે. વૈરાગ્ય એટલે પછી ઉદયના કાર્યોમાં નિરસતા આવી, એનું નામ વૈરાગ્ય છે. શું? ઉદયના કાર્યોમાં નિરસતા આવી જાય છે કે જે હોશથી, જે રસથી ને જે ઉમંગથી પોતાના કાર્યો કરતો હતો, એને એમ થયું કે આ બધા કાર્યો તો પરિભ્રમણના કારણો થાય છે, આ નુકસાન મારે કરવા જેવું નથી, એટલે એની અંદર બ્રેક લાગે છે, એનું નામ વૈરાગ્ય છે, નિરસ પરિણામ થવા. ઉદયના કાર્યો એટલે ખાવું, પીવું, વ્યાપાર, ધંધો, કુટુંબ, કબીલા, જેને જે પ્રકારનો ઉદય હોય, એમાં પોતે રસ લે છે ને, એ રસ છે એ બંધન કરે છે, એ નવા કર્મો બાંધે છે રસથી, એમાં નિરસપણું આવી જાય છે, કર્મથી છૂટવા પહેલા નિરસપણું ઉત્પન્ન થાય છે, એને અહીંયા વૈરાગ્ય કહ્યો છે. શું? વળી સ્મરણ થાય છે, ફરી ફરીને પાછું શું સ્મરણ અંદરથી થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવે? સ્વચ્છંદ એટલે શું? પોતાની મનમાની રીતે કામ કરવું, એનું નામ સ્વચ્છંદ. આત્મકલ્યાણ કરવામાં પણ જીવ સ્વચ્છંદ કરે છે, એટલે શું છે કે પોતાની રીતે કરવા માંગે છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે, ગુરુની આજ્ઞા પ્રમાણે નથી કરવું, પોતાને પોતાની મનમાની કરવી છે, પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાને રૂચે તે પ્રમાણે કાર્ય કરવું છે, એ સ્વચ્છંદ કાર્ય છે. શું? દરેક કામ કરવાની પદ્ધતિ હોય છે. આ તો બહુ મોટું કામ છે જેમાં મોકલે સિદ્ધ પદ ત્રણ લોકનો નાથ પોતે થાય, એવું જે સિદ્ધ પદની પ્રાપ્તિ, એવા મહાન કાર્યની કાર્ય પદ્ધતિ શું કે જે કાર્ય પદ્ધતિથી જ્ઞાનીઓ તર્યા સંસારને, એ કાર્ય પદ્ધતિ સમજ્યા વગર, કામ કરવાની પદ્ધતિને સમજ્યા વગર પોતાને ઠીક પડે એ રીતે કામ કરવા લાગે, કોઈ શાસ્ત્ર વાંચવા લાગી જાય છે, શું કરે છે? તો કોઈ વ્રત ઉપવાસ કરવા લાગી જાય છે, ત્યાગ કરવા લાગી જાય છે, દીક્ષા લઈ લે છે, તો કોઈ ભક્તિ ભજન કરવા લાગી જાય છે, જેને ઠીક પડે એમ કરે છે. નાનીએ આજ્ઞા કરી તારે અત્યારે આમ કરવાનું છે એવું એને કોઈ દિવસ વિચાર્યું નથી. જેમ કોઈ ગંભીર રોગ થયો હોય અને માણસને હોસ્પિટલાઇઝ કરવો પડે ત્યારે એને અંડર સ્ટ્રિક્ટ મેડિકલ સુપરવિઝન ટ્રીટમેન્ટ આપવી પડે. 24 કલાક એને નર્સ માથે રહે સારવાર કરનાર, એની બધી નોંધ કરે, કલાકે કલાકે અડધી અડધી કલાકે જે કાંઈ એનું ક્લિનિકલ રિપોર્ટ તૈયાર કરવા આવે એ બધા એને નોંધ થાય, એનો ચાર્ટ રાખે આખો, અને ડાક્ટરો મોટા ડાક્ટરોની સૂચના પ્રમાણે અક્ષરશઃ વર્તવું પડે. શરીરનો ગંભીર રોગ થયો હોય તો પણ અંડર સ્ટ્રિક્ટ મેડિકલ સુપરવિઝન ટ્રીટમેન્ટ લેવી પડે હોસ્પિટલાઇઝ થઈને. તો આ ભવરોગ છે, અનાદિનો જીવ જન્મ મરણ કરે છે, ભવ ભવાંતર કરે છે, એ ભવરોગ ક્રોનિક છે અનાદિનો પાછો. એના માટે સદગુરુ વૈદ સુધાણ જ્ઞાની ગુરુ છે, એ એનો ડોક્ટર છે. સૂચનામાં રહેવાને બદલે, એની આજ્ઞામાં રહેવાને બદલે પોતાને ઠીક પડે એમ સાધન કરે તો તેથી એ સ્વચ્છંદ પ્રવૃત્તિથી જીવ રખડ્યો છે. આ ગ્રંથની અંદર કૃપાળુદેવનું એક વચન બહુ સરસ છે કે જીવને પરિભ્રમણ કરવાનું ના કારણમાં બે જ મુખ્ય કારણ છે, એક સ્વચ્છંદ અને એક પ્રતિબંધ. સ્વચ્છંદ એટલે ધર્મના ક્ષેત્રમાં પોતાની જાણે મનમાંની પ્રવૃત્તિ કરવી, તે ગુરુ આજ્ઞામાં ન રહેવું, તે જ્ઞાનીની આજ્ઞામાં ન રહેવું તે. અને પ્રતિબંધ એટલે પોતે સમાજના બાને, કુટુંબના બાને, શરીરની અનુકૂળતાના બાને, ત્રણ પ્રકારના બાના કાઢે છે. ભાઈ આમ કરશું તો સમાજમાં ટીકા થશે, સગા સંબંધીઓમાં ટીકા થશે, અથવા કુટુંબમાં અનુકૂળ નહીં પડે. શું કુટુંબની અંદર ક્લેશ થાય તો પણ છોડી દઈએ, અથવા સમાજની અંદર ક્લેશ થાય તો પણ સાચો માર્ગ છોડી દઈએ, અથવા પોતાની શરીરની અનુકૂળતા ન સચવાય ને દેહ પ્રતિબંધ કીધો છે. 172 નંબરના પત્રમાં એ વાત એમણે કરી છે. આ પ્રતિબંધને લઈને જીવ પોતાનું આત્મહિત કરતા અટકે છે, આત્મહિત કરતો નથી. એ પ્રતિબંધથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને એ પ્રતિબંધ ન હોય અને ધર્મના ક્ષેત્રમાં કોઈ કાર્ય કરવા આવે તો પોતાની મનમાંની રીતે કરે છે, કાર્ય પદ્ધતિને સમજ્યા વગર, પદ્ધતિ કર્યા વગર તો પણ જીવ રખડે છે. તો કે છે કે એ પણ મને સ્મરણ થાય છે કે મેં પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા, આ જીવને ઉદાસીનતા કેમ ના આવી, અટકો કેમ નહીં એની અંદર, કેમ એવી ભૂલ કરી. બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા, એટલે કે કશાય કરતા, તે માઠું છે એટલે આત્માને અહિતકર છે એમ યથાયોગ્ય કેમ ન જાણ્યું, કે એમ એવી સમજણ કેમ ન કરી યથાર્થપણે, અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. એ સ્મરણ વળી ફરી પરિભ્રમણ કરવા અને એનો વૈરાગ્ય આપે છે, હવે આ ન કરવું જોઈએ, મારે કોઈના પ્રત્યે કશાય ન કરવા, એ કશાય કરવાથી મેં મારું અત્યાર સુધીમાં હિત જ કર્યું છે, માટે એમાં પણ નિરસપણું આવી જવું જોઈએ. કશાય થવાનો પ્રસંગ આવે ત્યાં એને બ્રેક લાગવી જોઈએ, એનું નામ વૈરાગ્ય. ત્યાં વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી આદિ મુખ્ય મારા મુખ્ય રાગ જે હોય છે, તે અનંતવાર છોડતા છતાં, એને અનંતવાર છોડતા છતાં, અને તેનો વિયોગ થયા અનંતકાળ થઈ ગયો હોવા છતાં એમ તેના વિના જીવાયું, એ કાંઈ થોડું આશ્ચર્યકારક નથી. વેદના તો એવી થઈ, વિયોગ થાય, મૃત્યુ થાય ત્યારે હું હવે નહીં જીવી શકું, મારે એના વગર નહીં જીવાય, શું લાગે, ખૂબ દુઃખ થાય, જાણે હું જીવી જ નહીં શકું, છતાં અનંતકાળ ચાલ્યો ગયો. એવા અનંત કુટુંબો છોડ્યા, અનંત સ્ત્રીઓ છોડી, અનંત સ્વજનો છોડ્યા, પ્રિયજનો છોડ્યા, અને હજી આ જીવ જીવતો જ છે, એ કાંઈ થોડું આશ્ચર્યકારક છે. અર્થાત જે જે વેળા તેઓ પ્રતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો, એ કલ્પના થઈ હતી કે હું નહીં જીવી શકું, આના વગર હું નહીં રહી શકું, એ કલ્પિત હતો. એવો પ્રતિભાવ મને કેમ થયો, કલ્પિત પ્રતિભાવ કેમ થયો, એ સાંભળીને પણ ફરી ફરીને વૈરાગ આવે છે કે કે આવી ભૂલું ફરીને તો નહીં નહીં કરું ને પાછો, મને જે પ્રેમ છે જેના પ્રત્યે એમાં પછી મારી આ દશા થશે એવી તો ભૂલ નહીં કરું ને ફરીને, કેમ કે એ પણ મારા પરિભ્રમણનું કારણ છે. એ રાગની વાત લીધી. હવે દ્વેષની વાત લીધી કે વળી જેનું હું કોઈ કાળે પણ નહીં જોઉં, એવો દ્વેષ આવે કે આનું મોઢું જોવું નહીં મારે કોઈ દિવસ, એવો દ્વેષ આવી જાય. જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, આપણે એની સાથે સંબંધ જ ન જોઈએ, બિલકુલ પાણી પીવાનો સંબંધ, વાત કરવાનો સંબંધ ન જોઈએ, તેને ઘેર, તેને જ ઘરે પાછો, પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે, ઢીઢગોરોળી થયો, કીડી મકોડી થયો, માખી થયો, મચ્છર થયો, શા માટે જન્મો એના જ ઘરમાં, મારે તો મોઢું જોવું નહોતું, એટલો દ્વેષ થઈ ગયો હતો. અર્થાત એવા દ્વેષથી એવા રૂપે મારે જન્મવું પડ્યું, એવો દ્વેષ કરીને જ એ ભવ કર્યો પાછો, જેના પ્રત્યે દ્વેષ કર્યો હતો એની સાથે સંબંધ જોડાય એવા કર્મ બાંધ્યા પાછા. અને એમ કરવાની તો ઈચ્છા નહોતી કે એના ઘરે મારે જન્મવું પડે. કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય, અને મારા પ્રત્યે જ હવે જુગુપ્સા થાય છે. જુગુપ્સા એટલે ઘૃણા. અરે રે, આ એ જે જીવને એનું મોઢું જોવું નથી, એને સંબંધ રાખવો નથી, એને એની સ્ત્રી પણ, એની દાસી પણ, એના જંતુ પણ, એના કૂતરા પણ, એનો એનો કૂતરો થાય ને, કૂતરો થઈને રહીએ, એને ગાય થઈને રહીએ, શું કેવી વિચિત્રતા છે, ઘૃણા આવે છે. વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું, એ ચિંતના થઈ પડી છે. પહેલી વહેલી આ ચિંતના થઈ પડી છે. હવે આ વાક્ય શું બતાવ્યું, બહુ માનું છે કે જો આ રીતે પોતાના ભૂતકાળની આલોચના થાય તો વર્તમાન સંસારના ઉદય કાર્યોની અંદર નિરસતા આવે, એનું નામ વૈરાગ્ય છે. નિરસતા આવે ઉપરાંત શું થાય કે હવે નવું જીવન કેવી રીતે ઘડવું, એની એક ચિંતા ઊભી થાય, અને એ ચિંતાને વશ બીજી ચિંતાઓ છે એ ગૌણ થઈ જાય. નહીતર શું થાય છે કે બીજી ચિંતાઓ આપણે એટલી એટલી ઊભી રાખીએ છીએ અને આની અંદર માથું મારવા જઈએ છીએ, થોડું ઘણું વાંચીએ, સાંભળીએ અને પાછું ધોવાઈ જાય. પણ ધોવાઈ જાય ને ઓલી ચિંતામાંથી નીકળીએ ત્યારે ને આપણે જે ચિંતામાં સલવાયેલા છીએ, પકડાયેલા છીએ, એ ચિંતાથી મુક્ત થયા વિના તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ તો પણ એ તત્વજ્ઞાનનો અભ્યાસ સફળ થઈ શકે નહીં, થઈ શકવા યોગ્ય પણ નથી, એમ કહેવું છે. એટલે જેને પોતાના ભૂતકાળની આલોચના થઈને સંસારી કાર્યોનો રસ ઘટીને હવે નવું પરિભ્રમણ ન થાય એની ચિંતા ઉત્પન્ન થાય, એને ધ્યેય બદલવાનો અવકાશ છે. અને જેને ધ્યેય બદલાય એના પરિણામની ચાલ બદલાય અને ધ્યેય પ્રત્યે આગળ વધે, આવી એક પરિણામની પ્રક્રિયા ઉત્પન્ન થાય છે, પ્રોસેસ છે આ જાતનો. તું કહે છે કે એ ચિંતા એવી થઈ પડી છે કે ફરીને ન જ જન્મું, હવે જન્મ મરણ મારે જોઈતા નથી, અને ફરીને એમ ન જ કરવું, જન્મ મરણ થાય એવું ન જ કરવું, એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. શું ફળ આવ્યું આટલા વિચારોનું? કે એક ઓરિએન્ટેડ પોઝિશન એ આવી કે હવે દ્રઢતા થઈ કે હવે મારે જન્મ મરણ કરવા જ નથી, કરવા નથી એમ નહીં, કોઈ પણ ભોગે કરવા નથી, એ વાત અહીંયા લેવી છે એમને. એનું નામ ધ્યેય બાંધ્યું. કરવા નથી એક સામાન્ય ઈચ્છા નથી અહીંયા, અહીંયા ધ્યેય નક્કી કરે છે એ એની જે વસ્તુ એને મેળવવી છે એની કિંમત દેવા તૈયાર છે. જેમ કે સિદ્ધ પદ મેળવવું છે, મોક્ષ એટલે સિદ્ધ પદ. હવે તમને એક મરણથી બચવા માટે તમે શું દેવા તૈયાર છો પૂછો કોઈ ડોક્ટરને, કોઈ એટલા ભય દેવો મળે જડીબુટ્ટી વાળો કે ભાઈ આ હિમાલયમાંથી એક જડીબુટ્ટી આવી છે, આ હું તમને આપું તો તમારું મરણ જ કોઈ દી ન થાય, બોલો. પછી તમે એના માટે શું આપશો એ કહો, તો કે તમે જે માગો તમારી બધી સંપત્તિ આપી દો, એમાં કાંઈ વાંધો નહીં, અમે કમાઈ લેશું, જીવતા છું તો કમાઈ લેશું, મરી એની વાત ગેરંટેડ હોવી જોઈએ. એક ચીજ ખાવાથી જો એક મૃત્યુથી બચાતું હોય તો સમ્યક દર્શન રૂપી એક ટેબ્લેટ ખાવ તો અનંત મૃત્યુથી બચો, એની કિંમત તમે કેટલી આપવા તૈયાર છો એ પ્રશ્ન છે આની અંદર. એમાં તમારી અનુકૂળતાનો ભોગ તમારે દેવો છે, તમારા કુટુંબ પ્રત્યેના રાગનો ભોગ દેવો છે, કુટુંબ પ્રત્યેના રાગનો ભોગ, કુટુંબનો કઈ ભોગ નથી દેવાનો, એના પ્રત્યેનો રાગ એમાં રસ ઉડે એનું નામ રાગનો ભોગ દેવાનો છે. અથવા સમાજનું નાક તમને આડું આવતું હોય, મારે તો અમુક પ્રેસ્ટીજ છે, હવે હું અહીંયા આવી તો બધાની સાથે અહીંયા આવતો જતો થાવ, અરે તમે ફલાણે ઠેકાણે જાઓ છો, ફલાણાની પાસે જાઓ છો, આમાં તો તમારી કિંમત શું? હ તો એ સમાજ પ્રતિબંધ છે. એ રીતે કોઈ પણ પ્રકારનો તમને ક્યાંય પ્રતિબંધ ન રહે એવો ભોગ દેવા તૈયાર છો એમ વાત છે. શું અટકવાના સ્થાનો આ છે? એક સમાજ, એક કુટુંબ અને એક શરીરની અનુકૂળતા જીવી અને પોતાનો મોક્ષ માર્ગ જે એને પ્રવેશ કરવો છે એ પ્રવેશ કરવામાં જ પાછો વળી જાય છે, પ્રવેશ નથી કરી શકતો. તો કે છે એ ધરતા પ્રકાશ પામી આત્મામાં કે મારે હવે ફરીને ન જ જન્મવું એવું દ્રઢપણું આત્મામાં પ્રકાશે છે. આ જેટલા વિચારો કર્યા એમાંથી આ પોઝિશન ઊભી થઈ, દ્રઢતા આવી પહેલી વહેલી. પણ મુક્ત થવામાં કેટલીક નિરૂપાયતા છે, ત્યાં કેમ કરવું? નિરૂપાયતા શું છે? કે કેટલાક પૂર્વના બાંધેલા જે પ્રારબ્ધ કર્મ છે એ આડા આવે છે, દરેક જીવને આડા આવે છે. તેનું શું કરવું? આ એક પ્રોબ્લેમ સામે ઉભો થાય છે. તો અંદરથી પાછો પોતાનો આત્મા જવાબ આપે છે, પોતાના પ્રશ્નનો જવાબ પોતાનો આત્મા જ આપે છે. આપણે કહીએ છીએ ને સહજ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આત્મા જ સહજ સ્વરૂપે પરમ ગુરુ છે. જો અંદરથી પ્રશ્ન ઉઠે તો આત્મા પરમ ગુરુ થઈને અંદરથી ઉત્તર આપે એવું છે. એ જાતની અહીંયા પદ્ધતિ એમણે લીધી છે કે કેટલીક નિરૂપાયતા છે એનું શું કરવું. શું વીસમા વર્ષે આ પત્ર લખ્યો છે, વીસમા વર્ષે એમણે લગ્ન કર્યા છે પોતે, પહેલાં ધંધામાં પ્રવેશ કર્યો છે. સામાન્ય કુટુંબ હતું, આર્થિક સ્થિતિ સામાન્ય હતી એમના પિતાશ્રીની, અને પોતે બુદ્ધિશાળી માણસ હતા, અતિ બુદ્ધિશાળી માણસ હતા. એટલે એમણે 20 વર્ષે ધંધામાં પ્રવેશ કર્યો વ્યવસાયમાં. અને જેમણે એ પોતે વર્કિંગ પાર્ટનર હતા, બીજા જે ફાઇનાન્સિંગ પાર્ટનરો હતા એ લોકોની સાથે જોડાણા, એમની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા એટલી હતી કે બધા એમના નિર્ણય પ્રમાણે ચાલતા, અને નિર્ણયો પણ એવા લેતા કે એમણે ધંધામાં ખૂબ પ્રગતિ કરેલી. મુંબઈમાં 3-4 ઓફિસ હતી એમની એ જમાનામાં, અને એ જમાનામાં એમણે 8-10 વર્ષના વ્યવસાયમાં પરિશ્રમમાં એમણે પ્રમાણિકતાથી પરિશ્રમ કરતા એમ સાંભળ્યું છે કે એમને જ્યારે છૂટા થયા 30મા વર્ષે પીઢીમાંથી, રેવાશંકર જગજીવનની પીઢીમાંથી, ત્યારે 80 લાખ રૂપિયા એ જમાનાના, આજે અબજો થાય એના, એના 400-500 ગણા કરો એટલે અબજો થાય ને. એટલા એમના ખાતે જમ્યા હતા. પોતે નિષ્ફળ એટલા હતા કે કાગળ લખી નાખ્યો વવાણિયાથી, મારા ખાતે જે રકમ જમા રહે છે તે ભાઈ મનસુખના ખાતે હવાલો નાખી અને મારું ખાતું સરખું કરી નાખજો. એમના ભાઈના ખાતે રકમ ટ્રાન્સફર કરવાનો પત્ર પોસ્ટકાર્ડ લખી નાખ્યું જાઓ. એમને પોતાને કોઈ પૈસાની કોઈ માનછા કે એ જાતની કોઈ મનછા નહોતી. શું એટલે પોતે નિવૃત્ત થઈ ગયા કે મારે હવે 30 વર્ષે તો નિવૃત્ત થઈ ગયા, 20 વર્ષે ધંધામાં દાખલ થયા. 4-5 વર્ષથી તે છૂટવાની મહેનત કરતા હતા, છૂટી શકતા નહોતા. પ્રારબ્ધ એવું હતું કે છૂટી નહોતા શકતા, 30 વર્ષે પછી છૂટી શક્યા. પણ પ્રશ્ન એમને આ 23મા વર્ષે ઉત્પન્ન થયો કે મેં તો આ બધો ધંધો શરૂ કર્યો, એક બાજુથી ગ્રસ્તી શરૂ કરી લગ્ન કરીને, હવે આ તો પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે બધું ગોઠવાઈ ગયું, સંસાર ગોઠવાઈ ગયો, દુકાન કુટુંબ ગોઠવાઈ ગયું બધું, હવે કરવું શું? તો કે દ્રઢતા છે પૂર્ણ કરવી જ. અંદરથી આત્મા જવાબ દે છે કે જે દ્રઢતા છે કે મોક્ષમાં જવું, પરિભ્રમણ છોડવું, જન્મ મરણ ન કરવું, એ વાત પાકી. એ જ રટણ છે. પણ જે કાંઈ આડું આવે છે તે કોઈ કરવું પડે છે, એટલે કેટલાક કામો પૂરા કર્યા પછી આગળ વધાય એવું છે. એ આડું આવે છે એ કોરે કરવું પડે છે. અર્થાત કેમ કે એકદમ માઇન્ડઅપ તો થાય નહીં ને, નહીંતર બીજાને તકલીફ ઊભી થઈ જાય. જો એકદમ એ પોતે ઉલાળીઓ કરે ધંધામાં તો બીજાને મુશ્કેલી થઈ જાય, બીજાના પરિણામ બગડી જાય. એ ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે. કાળ જાય છે એટલે મારું જીવન, અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે. તે ન જ જવા દેવું. અંદરથી દ્રઢતા શું પોકારે છે? એમને અફસોસ થાય છે, કરે મારું અમૂલ્ય જીવન, જે જીવનથી હું મોક્ષપદ સાધી શકું એ જ જીવનને હું સંસારના સામાન્ય કાર્યોની અંદર વ્યતીત કરું છું, ખર્ચી નાખું છું, આ તો ખોટો ખર્ચ કરું છું, એટલે એનો અફસોસ થાય છે. ન જ જવા દેવું. જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય, એટલે જ્યાં સુધી મારો કંટ્રોલ મોક્ષ માર્ગમાં મારા પરિણામનું ન આવી જાય, ત્યાં સુધી તો દ્રઢતા છે તેનું કેમ કરવું. હવે આ મારી દ્રઢતા તો ઘણી છે, એટલી બધી દ્રઢતા છે આત્મકલ્યાણ કરવા માટેની કે ગમે તેમ કરીને હું આત્મકલ્યાણ માંગુ છું. કદાપી કોઈ રીતે તેમાંનું કંઈક કરીએ, માનો કે કોઈ પગલું ભરીએ, નહીં નહીં ધારેલું, ચાલો આ બધું છોડીને નીકળી જવું છે. તો એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવા કોઈ જ્ઞાની, એવા કોઈ મુનિ દેખાતા નથી કે જેના ચરણમાં જઈને બેસીએ, આત્મકલ્યાણ સાધીએ? એવું કોઈ સ્થાન નથી કે ક્યાં જઈને રહેવું, એ પણ કઈ દેખાતો નથી. અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ, આત્મકલ્યાણના પરિણામોનું પોષણ પામીએ, એવી વ્યક્તિ અને એવા સ્થાન કઈ દેખાતા નથી. ત્યારે હવે કરવું શું? આ પ્રશ્ન અંદરથી ઉઠે છે કે તો પછી હવે શું કરવું? શું આવી પરિસ્થિતિમાં મારે શું કરવું? એની સામે પોતાનો નિર્ણય કેવો જબરજસ્ત નિર્ણય લીધો છે એમણે. આ તો નિર્ણય લેવાની ભૂમિકા છે, હો, એક્ઝિક્યુશનનું સ્ટેજ પાછળ છે, પણ નિર્ણય કેવો સરસ લીધો છે. એટલે એ નિર્ણયને અવતરણ ચિહ્નમાં આમાં પોતે લેખ્યો છે, ઇન્વર્ટેડ કોમા કર્યા છે ને. ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ભલે ગમે તેટલા દુઃખ વેઠવા પડે, ગમે તેટલા પરેશાન સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, રોગ વ્યાધિ એટલે રોગ, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, પ્રતિકૂળતાઓ, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એટલે આયુષ્ય, એક સમય માત્ર બાકી હોય, હવે આયુષ્ય પૂરું થવાની ભલે તૈયારી હોય, અને દુર્નિમિત હો, કોઈ પ્રતિ અનુકૂળતા ન હોય, બધી જ પ્રતિકૂળતા હોય, પણ એમ કરવું, જેમ કરવું એટલે ફરીને જન્મવું ન પડે એવું કરવું જ. ત્યાં સુધી એ જીવ છૂટકો નથી. આ કેટલો દ્રઢ નિર્ણય કર્યો છે એમણે, 23મા વર્ષે આવો નિર્ણય કર્યો છે. એનો અર્થ એ થયો કે જે જીવને આ બધાને લાગુ પડે છે, જે જીવને ખરેખર મોક્ષ પામવું છે, ખરેખર જન્મ મરણના દુઃખથી છૂટવું છે, ચારે ગતિના દુઃખથી છૂટવું છે. દુઃખ કેટલા પ્રકારના? જન્મતાના દુઃખ, મરતી વખતના પ્રાણ છૂટે ત્યારે વેદનાના દુઃખ, વચ્ચે એક્સિડન્ટ થાય તો પીડાના દુઃખ, કોઈ રોગ આવી પડે તો એની પીડાના દુઃખ, એ સિવાય અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ ઉત્પન્ન થાય ને, ટેન્શનનો આવે તો એના તણાવના, માનસિક તણાવના દુઃખ, અને સૌથી વધારે દુઃખ તો એ છે, ટેન્શનમાં આવે તો માણસ ઘણી વાર આપઘાત કરે છે કે નહીં, એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય છે કે માણસ પોતાનું મૃત્યુ પસંદ કરે છે, પણ માનસિક તણાવમાં જીવવાનું પસંદ કરતો નથી. દુઃખ કરતા પણ માનસિક જે ટેન્શન છે, મેન્ટલ ટેન્શન છે, એ વધારે દુઃખદાયી છે, અને એ સ્પષ્ટ જોવામાં આવે છે. એ તમામ પ્રકારના દુઃખ ન થાય, કોઈ પણ દુઃખ ન થાય, હજારો પ્રકારમાંથી એક પ્રકારનું દુઃખ ન થાય, અને આ આત્માને પરિપૂર્ણ સુખ શાંતિને આનંદ રહે, અને તે સદાને માટે, સર્વકાળને માટે રહે, એવો કોઈ માર્ગ, એવો કોઈ ઉપાય, એવો કોઈ ઈલાજ, એવી કોઈ દવા, એવું કોઈ ઔષધ હોય તો એની કિંમત કેટલી, એની આ કિંમત એમણે બતાવી છે. એટલા માટે એની કિંમત છે કે ગમે તેમ થાવને મારે આત્મ શાંતિ મેળવવી જ જોઈએ, તો જ મારા બધા દુઃખ ટળશે, એના માટે હું ગમે તે ભોગ દેવા તૈયાર છું. એટ એની કોસ્ટ મારે મારા ધ્યેયને પહોંચી વળવું છે. આ દ્રઢ નિર્ણય શું કહે છે? કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમતે મારે મારા ધ્યેયને પહોંચી વળવું, એવી હું મારું દ્રઢપણું મારા પરિણામમાં. બસ આ એક ધ્યેય કર્યો, એના માટે ગુરુદેવે આપણને એક સૂત્ર આપ્યું છે, જે કૃપાળુ દેવ આ ગ્રંથમાં વાત કરે છે. એનો ટોટલ એક જ સૂત્રમાં એક જ જે આપણે આત્મજાગૃતિના ટાઇટલ પેજ ઉપર ગુરુદેવનો નંબર ટાંકીએ છીએ, ગુરુદેવના મસ્તકમાંથી નીકળતા શબ્દોનો આપણે આઈડિયા લીધો છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે. આજે શરૂઆત છે, હા, એ તો આ નિર્ણય છે ને, એ શરૂઆત છે. કોઈ પણ ભોગે જેને પૂર્ણ થવું છે, પૂર્ણ સુખી થવું છે, પૂર્ણ નિર્દોષ થવું છે, ઓટોમેટિક કરતા બુદ્ધિ એ કઈ નહીં કરવું પડે, આપોઆપ થઈ જશે, એ પરિણામો ચાલુ થશે. તો એ રીતે આવવું જોઈએ, અંદર થી આવવું જોઈએ કે આ વગર છૂટકો નથી. આજે કરું, કાલે કરું, આ ભાવે કરું કે બીજા ભાવે કરું કે અનંત ભાવે કરું, આ કરે છૂટકો છે. ત્યાં સુધી એ જેવું તારો છૂટકો નથી. આમ નેપથ્યમાંથી એટલે અંદરમાંથી આત્મામાંથી ઉત્તર મળે છે અને તે યથા યોગ્ય લાગે છે. એવો જે ઉત્તર છે તે અમને બરાબર લાગે છે. તરત જ બે મહિનામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. 23મા વર્ષના પહેલા ભાદરવામાં આ પત્ર લખ્યો છે. પહેલા ભાદરવા સુદ છઠે, પછી બીજો ભાદરવો અને આસો, 2.5 મહિના પછી તરત જ એમને સમ્યક દર્શન થયું છે. આ પત્ર લખ્યા પછી કેમ કે એક ધ્યેય નક્કી થઈ ગયો દ્રઢતાથી, પરિણામની ગતિ બદલાઈ ગઈ. પરિણામની ગતિમાં શું શું થાય છે એના ઉપર આપણે એક આખો આર્ટિકલ લખેલો છે. 1993 આત્મજાગૃતિમાં એ આર્ટિકલ આવ્યો છે, એમાં એ વાત લખી છે. એનું શીર્ષક આપ્યું છે મંગળ પ્રારંભ. મંગળ પ્રારંભ એટલે મુમુક્ષુતાના આત્મકલ્યાણના મંગળિક કાર્યનો શરૂઆત, પ્રારંભ એટલે શરૂઆત કઈ રીતે થાય. કે જો જીવ ધ્યેય બદલે, પૂર્ણતાનું લક્ષ કરે, તો એની મુમુક્ષુતા શરૂ થાય છે. અને એની મુમુક્ષુતા શરૂ થાય છે એમાં પહેલું શું થાય, એને સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની લાગે, તાલાવેલી ઉપડે અંદરથી. જેમ કોઈ એવી માણસ રહી ન શકે એવી પરિસ્થિતિ નથી થતી ઘણી વાર કે ભાઈ હવે મારાથી નહીં રહેવાય. જેમ કે કોઈ દવા છાંટે તો એકદમ માણસને મૂંઝવણ થઈ આવે કે હું ભાઈ રહી શકતો નથી. એમ આ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, એની લગની, એની તાલાવેલી એટલી બધી ઉપડે કે ત્વરાથી પોતાનું આત્મકલ્યાણ સાધી લેવાના એના પરિણામ જોર કરવા માંડે, અંદરથી જોર કરવા માંડે. આ ધ્યેય બાંધ્યું છે એટલે, અને એના આત્મકલ્યાણના પ્રયોજનની એટલી સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિ થઈ જાય કે કોઈ અપ્રયોજનભૂત વિષયમાં રોકાય જ નહીં, એકલા પ્રયોજનને જ પકડતો રહીએ જ્યાં ને ત્યાં. અને આ માર્ગના જાણકાર કોઈ સત્પુરુષ હોય તો એની શોધ પાછળ એના પરિણામ લાગી જાય. આ માર્ગનું જાણનાર કોણ છે અત્યારે? મારી મેળે દવા કરીશ તો હું ક્યાં ભૂલીશ મને ખબર નહીં પડે, મારી મેળે ઉપાય કરવો નકામો છે, અજાણ્યો છું હું માર્ગથી. એક નાના શહેરમાં, ભાવનગર જેવા શહેરમાં દાખલ થાય તો રસ્તો પૂછવો પડે કે આ જગ્યાએ પહોંચવું હોય તો ક્યાં જાવ, નહીતર રખડ્યા જ કરે. એ તો સ્થૂળ જ્ઞાનનો વિષય છે, આ તો અંદરના પરિણામોની સૂક્ષ્મ વિષયની વાત છે. એટલે એના જાણકાર સત્પુરુષની ગોતે છે અને એના માટે એમણે બહુ સરસ વચનામૃત લખેલા છે કે બીજું કાંઈ કરમાતો, બીજું કોઈ તારી મેળે સ્વચ્છંદે કાર્ય કરવાનું છોડી દે. એક સત્પુરુષને શોધ, બીજું કાંઈ શોધમાં, એક સત્પુરુષને શોધ, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. એમના વચનામૃતો છે. એનો અર્થ શું છે કે માર્ગ જોયો હોય એ માર્ગ દેખાડી શકે છે, અને જે માર્ગ દેખાડે તો એના પ્રત્યે એને સર્વસમર્પણ ભાવ આવે છે. એટલે સર્વભાવ અર્પણ કરીને દઈને ચાલ્યો જાય, એને એમ થાય મને બચાવ્યો, મને અનંત જન્મ મરણથી આ બચાવનાર છે. તો એના પ્રત્યે એને બહુમાન, ભક્તિ એ પ્રકારના પરિણામો આવે છે. અને એની જે પોતાની તૈયારી છે મોક્ષ પામવાની, એ સંબંધમાં એને પૂરી માર્ગદર્શન, પૂરું ગાઈડન્સ એને મળી રહે છે. ક્યાંય ભૂલે તો તરત જ એને ચેતવી દે કે આ રીતે આ ભૂલવા જેવું નથી, આ રસ્તે જવાય નહીં, આમ જવાય, આ અહીંયાથી પાછું વળવું જોઈએ, અહીંયા અટકી જવું જોઈએ, આ બાજુ આગળ વધવું જોઈએ, એ જાતનું ઘણું માર્ગદર્શન મળી રહે છે. પછી આટલું એમને ધ્યેય સંબંધી લખ્યા પછી કેટલાક સૂત્રો જેવી વાત આ પત્રની અંદર લખી છે, બહુ સરસ વાતો લખી છે. નાની ઉંમરમાં પણ કેટલા સૂત્રો જેવી વાત લખી. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. કેવી છે પલટણ? ક્ષણે ક્ષણે પલટાય છે, એક જ ચીજને ઈચ્છે ને પાછો ના પાડે. આ જોઈએ છે, હવે નથી જોતું. નાના છોકરાને રમકડું પહેલા રમવા મળે, પછી ઘા કરે. આ એવું છે આ જીવનું. ઘડીકમાં એને ગમે, ઘડીકમાં અણગમો થાય. ઘડીકમાં ભાવે છે, ઘડીકમાં નથી ભાવતું. ઘડીકમાં ફાવે છે, ઘડીકમાં નથી ફાવતું. ઘડીકમાં જેના ઉપર રાગ કરે, વળી પાછો એના ઉપર દ્વેષ કરે. જેના ઉપર રાગ કરે, એના ઉપર દ્વેષ કરે. દ્વેષ કર્યો, એના ઉપર પાછો રાગ કરે. એવી પલટાતી વૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું. એટલે આ વૃત્તિ એકવાર બંધ થઈ જાય ને એકદમ શૂન્ય જેવો થઈ જાવ તો સારું. એ વગર સીધો પલટો નહીં મારે પરિણામ. અને તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોઈતું. પહેલી વાત લીધી છે એમણે સત્પુરુષની, સદગુરુની, કે આવું ન થાય તો મને એક સત્પુરુષ સિવાય મારે કાંઈ જોઈતું નથી. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કાંઈ નથી જોતું. જો કોઈ જ્ઞાની પુરુષ ન મળે તો આત્મકલ્યાણને ઈચ્છતા એવા આત્માર્થી જીવોનો સત્સંગ, સત્સંગને સમાગમ રહ્યા કરે, એ સિવાય મારે કાંઈ જોઈતું નથી. અને તે ન હોય તો આર્યાચરણ, એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કાંઈ નથી જોઈતું. એટલે શું? આર્ય પુરુષો નીતિ, નિયમ, અહિંસા વગેરે જે સદાચરણ છે, એ સિવાય મારે કાંઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિ, એવું આચરણ ન કરી શકું તો પણ જીન ભક્તિ માં અતિશુદ્ધ ભાવે લીનતા સિવાય કઈ નથી જોઈતું. ભગવાન જિનેન્દ્રદેવની ભક્તિ કરવા સિવાય, શુદ્ધ ભાવે ભક્તિ કરવા સિવાય નથી જોઈતું. અને એવા ભક્તિના પરિણામ પણ જો ન મળે તો હવે મારે કઈ માગવાની ઈચ્છા નથી, હવે કઈ નથી જોતું. તો પછી એટલે શું છે, નીચે ઉતરતા 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 પછી આથી નીચે ઉતરવું નથી એમ કે છે. હવે તો પછી હવે કઈ માગવું નથી. હા હા, એટલે એમાં તો કઈ બીજું વિશેષ માથાકૂટ નથી ને ભક્તિ કરવામાં. તો કઈક છેવટે મને ભગવાનની ભક્તિ હો, સત્સમાગમ ગુરુ સમાગમ ન મળે તો મને ભગવાનની ભક્તિ હો. કેમ કે એ તો મંદિરો તો ઠામ ઠામ છે. હવે બીજા સૂત્રો લખે છે. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. શું? ગુરુગમ વગર શાસ્ત્રો વાંચવા પોતાની મેળે એ સ્વચ્છંદ પ્રવૃત્તિ છે. શાસ્ત્ર શસ્ત્રરૂપ થઈ પડે છે, નુકસાન કરે. ના, લાભ કરવાને બદલે નુકસાન કરે. એમાંય ખાસ કરીને મહાન આચાર્યોના જે મહાન શાસ્ત્રો છે, સમયસાર આદિ, એ તો ગુરુગમ સિવાય નાની ગુરુ પાસેથી સાંભળવા યોગ્ય છે. એમને પોતાની મેળે કોઈ વાંચી જાય તો એમાંથી મોટી ગડબડ થઈ જાય. એ કલ્પના એ ચડી જાય, અર્થનો અનર્થ કરે અને પોતાને નુકસાન થઈ જાય. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. આ વચન બહુ સરસ લખ્યું છે. હમણાં એક ક્રેઝ ચાલ્યો છે યોગ ને ધ્યાનની ક્રિયાનો, અને એની શિબિરો ને એના બધા કેન્દ્રો ચાલે છે. તમને યોગા શીખડાવવામાં આવશે, ધ્યાન શીખડાવવામાં આવશે. તમને આટલા દિવસ ત્યાં તમે રહી આવો, તમને ધ્યાન શીખડાવી દે. એથી એ રસ્તે ચડવા જેવું નથી. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ, પહેલા સત્સંગ કરો. ધ્યાન છે એ સાધકની ભૂમિકામાં મોક્ષ માર્ગ શરૂ થાય પછી લાગુ પડે છે. આત્માને જ્ઞાન કર્યું હોય એને આત્માનું ધ્યાન થાય, પણ જેને આત્માનું જ્ઞાન નથી એને ધ્યાન કોનું કરવું? જે ચીજને જાણતો નથી, ઓળખતો નથી, સમજતો નથી, ધ્યાન કોનું કરે? ધ્યાન તો એકાગ્રતા રૂપ છે. એકાગ્રતા ક્યાં કરવી? પણ કઈ કઈ ચીજમાં કરવી? એટલે આત્માને જાણ્યા વિના કોઈ ધ્યાન કરવા જાય તો એને અનેક પ્રકારના તરંગની ઉત્પત્તિ થાય. જાત જાતના તરંગ આવે અંદરથી, એ ધ્યાન નથી. તરંગ છે તે ધ્યાન નથી, અને એ કરવા યોગ્ય નથી. શું સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી, વેલિટરેશન લીધા છે એમણે. સંત વિના અંતની વાતમાં અંત, અંતની વાત એટલે ભાવ અંત, ભાવ ભ્રમણનો અંત, દુઃખનો અંત, દોષનો અંત. એ સંત વિના એટલે જ્ઞાની ગુરુ વિના એ વાતનો અંત, અંત એટલે છેડો, એનું તળિયું, એનું મર્મ કોઈ સમજી ન શકે, જ્ઞાની વિના ન સમજી શકાય. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકસંજ્ઞા એટલે સમાજ પ્રતિબંધ, લોકો શું કહેશે. આપણે આ રીતે ધર્મ પ્રવૃત્તિ કરશું, આત્મકલ્યાણ કરવા જશું તો સમાજ આપણે આપણી ટીકા કરશે, સમાજ આપણને આમ ગણશે, સમાજમાં આપણી કિંમત આમ થશે, સમાજમાં આપણું માન સન્માન જળવાશે કે નહીં, સમાજમાં અપમાનિત થશું, આપણી કીર્તિ અપકીર્તિ થશે, એ પ્રકારના જે સામાજિક પ્રતિબંધના વિચારો છે એનાથી કોઈ મુક્તિ ન પામી શકે. લોકસંજ્ઞા એ લોકાગ્રહ જવાતું નથી. એ આપણો સમાજ શું કહે છે એ વાત છોડી દે, સત્ય શું ને કલ્યાણ શું એ પકડ. સમાજ સમાજ ને ત્યારે કોઈ સમાજ હારે રહીએ તો ભલે, સમાજ હારે ન રહીએ તો ભલે. આપણે ગાંધીજી થયા ને, ગાંધીજી એમના જમાનામાં એક પદ બહુ પ્રસિદ્ધ હતું, એકલો જાણે રે, ઝવેરચંદ મેઘાણીનું, તારે સાથે કોઈ ન આવે તો એકલો જાણે રે, એકલો જાણે રે. એનો અર્થ શું છે કે તારામાં તારું કાર્ય કરવાની દ્રઢતા હોવી જોઈએ, અને એ સત્ય કાર્ય છે એનું સત્યને પીછાણીને સત્યને વળગી રહેવાની જો દ્રઢતા હોય તો જ તું ટકી શકીશ. સમાજ મારી સાથે ચાલશે કે નહીં ચાલે એ જોવા જઈશ તો તું લોકાગ્રહ જવાનું એટલે સિદ્ધાલયમાં જવાના કાર્યમાં એ કામ નહીં આવે. આ કામની અંદર તો તારે લોકસંજ્ઞાને છોડી દેવી પડશે, લોકસંજ્ઞાને ટાળી દેવી પડશે. લોકસંજ્ઞાથી લોકાગ્રહ જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. ઠીક, યથાયોગ્ય વૈરાગ પામવો હોય તો એને સમાજનો પરિચય ઓછો કરી નાખવો પડે, તો એ નહીતર એને વૈરાગ્ય ન રહીએ. કેમ કે સમાજની અંદર માન, વિશેષ માન મળે ત્યારે એ માનની અંદર રસ પડી જાય, અનુકૂળતાઓ બધા આપવા માંડે તો અનુકૂળતામાં રસ પડે, માન મળે ત્યારે અનુકૂળતા આપવા માંડે ને તો એમાં રસ પડે, ને એમાં રસ પડે તો એનું વૈરાગ્ય તો ટકી શકે નહીં, એટલે એને રસ પડી જાય, નિરસપણું ન આવે. હા, ડિગ્રી આપે, ઉપાધિ આપે, એ બધું થાય તો એમાં રસ પડે ને, રસ પડે તો વૈરાગ્ય ના રહે એમ કેવું છે, વિરક્તતા નિરસપણું ના આવે. હવે પોતાનું ચિંતન એના ઉપર થોડું લખે છે કે એ કઈ ખોટું છે શું, આ જે ઉપર કીધું એ કઈ ખોટું છે કે નહીં. ખોટું તો નથી લાગતું, સત્ય લાગે છે. પરિભ્રમણ કરાયું તે કરાયું, અનંત કાળથી આ આત્મા જન્મ મરણ કરતો આવ્યો છે, એવું જે પરિભ્રમણ છે એ કરાયું તે કરાયું. શું હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો, કે હવે મારે પરિભ્રમણ નથી કરવું એવી પ્રતિજ્ઞા લઈ લઈએ તો, તો કે લઈ શકાય, શું કરવા ન લઈ શકાય. બહુ સીધી સાદી વાત છે, કોઈ પણ જીવને પોતાનું આત્મકલ્યાણ કરવાનો નિર્ણય કરવાનો છે, આ નિર્ધાર કરવાનો છે. ધ્યેય બાંધવું એટલે શું, એક નિર્ધાર કરવાનો છે, ડિસિઝન લેવાનું છે. એમાં વાંધો શું, મારે મારું આત્મકલ્યાણ કરવું એનો નિર્ણય કરવામાં મને વાંધો શું, બસ આટલું મારે તપાસવાનું છે. જે વાંધો લાગતો હોય એ વાંધો મારે દૂર કરવો, કેમ કે આત્મકલ્યાણથી શું વિશેષ છે, આત્મકલ્યાણથી વધારે શું ચીજ છે, કે જેને મુખ્ય કરીને આત્મકલ્યાણને ગૌણ કરવું એવી કઈ વાત છે. તો કે એનું પ્રતિજ્ઞા લઈ શકાય કે નહીં, પ્રત્યાખ્યાન લઈ શકાય કે નહીં, કે પરિભ્રમણ એ કરવું જ નથી, તો કે લઈ શકાય, શું કરવા ન લઈ શકાય. આ પોતાની દ્રઢતા બોલ્યા છે. શું મુમુક્ષુની ભૂમિકામાં એમણે કેવી દ્રઢતા કેળવી હતી એવી દ્રઢતા રાખી હતી જેને લઈને જ્ઞાન દશા આવી અને જેને લઈને મુક્ત દશાની પ્રાપ્તિ અલ્પકાળમાં એમને થઈ જશે, એક ભવતારી છે. શ્રીમદ રાજચંદ્ર અહીંથી દેવલોકમાં ગયા છે, મનુષ્ય થઈ અને સિદ્ધાલયમાં પધારશે. હવે એનું મૂળિયું ક્યાં છે? આ નિર્ણયમાં છે. આજે નિર્ણય કરો, 23મા વર્ષે ભાદરવાસો છૂટે એ નિર્ણયમાં સિદ્ધપદ એના ગર્ભમાં આવેલું છે. જેમ કોઈએ 15 માળનો મકાન કરવું હોય તો એનો પાયો એના પ્રમાણમાં સિમેન્ટ કોન્ક્રીટનો નાખવો જોઈએ ને, એના ઉપર મકાન 15 માળનું ઊભું રહેશે. રીતિના ઢગલા ઉપર કઈ મકાન થાય નહીં ને, એક માળના મકાનના પાયા ઉપર 14 માળ ચણાય નહીં, બેસી જાય બધું. તો પાયો ક્યાં છે? 14 ગુણસ્થાન અને 15મો માળ સિદ્ધપદ છે. 14 ગુણસ્થાન પછી આવશે ને સિદ્ધાલય, એનો પાયો મુમુક્ષુતામાં છે એમ કહેવું છે. ઠીક, મુમુક્ષુતાનો વિષય કેટલો ઊંડાણ વાળો છે એ થોડું સમજવા જેવું છે કે સિદ્ધપદનો પાયો મુમુક્ષુતામાં નખાય છે. મુમુક્ષુતાનો વ્યુત્પત્તિ અર્થ એ છે મુમુક્ષુ, મોક્ષનો ઈચ્છુક તે મુમુક્ષુ. મુમુક્ષુનો અર્થ છે મોક્ષનો ઈચ્છુક, એનું નામ મુમુક્ષુ છે. મુમુક્ષુ એટલે આપણા મુમુક્ષુ મંડળમાં નામ લખાવીએ છીએ, મુમુક્ષુ નથી, એ તો નામધારી છે. ખરેખર મોક્ષનો પૂર્ણતાના લક્ષ વાળો જે આવો નિર્ધાર વાળો થાય એનું નામ જ મુમુક્ષુ છે. એને એટલી આત્મજાગૃતિ આવે, એટલી આત્મજાગૃતિ આવે કે પોતાના એક એક પરિણામનું અવલોકન હિત અહિતના દ્રષ્ટિકોણથી એ કરી શકે. કેવી રીતે? કે આ પરિણામ મને આવ્યું એમાં મારું હિત કેટલું ને અહિત કેટલું. એમ વેપારમાં એક એક ટ્રાન્ઝેક્શનની અંદર નફો નુકસાન આપણે વેપારી જોઈ શકીએ કે નહીં? જેટલા ટ્રાન્ઝેક્શન કરીએ એમાં નફો કર્યો નુકસાન કર્યું તરત ખબર પડે કે નહીં? પછી સર્વે ભલે 12 મહિને કાઢીએ બેલેન્સ શીટ, પણ એક એક આઈટમમાં જેટલો વેપાર કરીએ એમાં આપણને ખબર પડે કે આ નફાનો છે કે નુકસાનનો. એમ આત્માની પૂર્ણતાનું લક્ષને ધ્યેય બદલાણું એ જીવને એના એક એક પરિણામનું જાગૃતિ રહે છે અંદરમાં કે મારું કલ્યાણ છે કે અકલ્યાણ છે, કેટલું કલ્યાણ કેટલું અકલ્યાણ એ બરાબર એને સમજાય છે. એટલી આત્મજાગૃતિ આવે છે. એવી એક પરિસ્થિતિ મુમુક્ષુના પાયામાં ઊભી થાય છે. મુમુક્ષુતા એટલે સિદ્ધ પદનો મજબૂતમાં મજબૂત પાયો. આ પાયામાં આપણે પંચરત્ન નાખીએ છીએ ને, આપણા હમણાં સ્વાધ્યાય અવલ કર્યો ત્યારે મોતી, હીરો, ચાંદી, સોનું અને માણેક શું કરવા, એનો અર્થ શું, એમાં સંકેત શું છે? કે પાયો અમારો મજબૂતમાં મજબૂત હોવો જોઈએ કે આ મકાન કોઈ દી પડે નહીં. જાણે કોઈ દી ન પડે એવું મકાન આપણું હોવું જોઈએ, અથવા કોઈક દી પડી જાય એવું હોવું જોઈએ કે કોઈ દી ન પડે એવું ન પડે. એમ સિદ્ધ પદ છે સાદી અનંત છે અને એનો પાયો તે મુમુક્ષુની ભૂમિકા છે. એ કેટલો મજબૂત હોય કે ગમે તે થઈ જાઓ, આધિ વ્યાધિ ઉપાધિ ઉપસર્ગ પરિસર, અરે આયુષ પૂરું થાય તો ભલે પૂરું થાય, મરીને પણ સમ્યક દર્શન લેવું છે એમ શું, એવી જેની તૈયારી છે પાયાની એને તો સિદ્ધપદ મળે મળે ને મળે ને. એમાં ઢીલો પોચો હોય એનું કામ નથી. આમાં આમાં તો મજબૂત નિર્ણય વાળાનું કામ છે એમ આ પત્ર સૂચવે છે પોતે જ. એટલે પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો કે લઈ શકાય એમ, એ પણ આશ્ચર્યકારક છે, એ ભૂમિકા પણ આશ્ચર્યકારક છે એમ કે છે. જો કેટલી મજબૂત ભૂમિકા છે આ, કે જેના પાયામાંથી સિદ્ધપદ ઉભું રહેવાનું છે. ખરેખર તો આ નિર્ધાર કરનારના આત્માના ગર્ભમાં સમ્યક દર્શનથી માંડીને સિદ્ધપદની બધી પર્યાયો આવી ગઈ છે. પછી એ ગર્ભમાંથી જન્મ થવામાં ભલે ટાઈમ એના ટાઈમે બહાર આવે શું, અંદર એને તૈયારી થઈ ગઈ. એટલું અહીંયા બીજનું બીજ છે આ શું, મોક્ષનું બી મૂળ સમ્યક દર્શન. લંસણ મૂલો ધમ, મોક્ષનું મૂળ સમ્યક દર્શન. સમ્યક દર્શનનું બીજ જ્ઞાન સ્વરૂપ નિર્ણય, સ્વરૂપ નિર્ણયનું બીજ આ મોક્ષનો નિર્ધાર નિર્ણય, પૂર્ણતાનો લક્ષ શરૂઆત પાયો. જેમ કેરી છે એનું મૂળ તો આંબાનું મૂળિયું છે, પણ એ મૂળ ક્યાંથી પેદા થયું? કોઈ ગોટલામાંથી ગોટલો હતો કે નહીં, ગોટલીમાંથી અંકુર ફૂટ્યો હતો, એમાં બીજનું બીજ છે. આ જે પત્ર છે અને જેની અંદર આ મોક્ષનું નિર્ધાર છે એ બીજનું બીજ છે, એની અંદર આખો આંબો ઉભેલો છે. એક ગોટલીની અંદર આખો આંબો છે, જેની અંદર હજારો કેરીના ફળ છે. એમ અનંત સુખ જે મોક્ષનું છે, સાદી અનંત સુખ જે મોક્ષનું ફળ આવવાનું છે, એનું નિર્ધાર આ જગ્યાએ આવા પ્રકારે કોઈ પણ જીવને થાય છે ત્યારે આવા જ પ્રકારે થાય છે, અને એ જીવ અવશ્ય સંસાર દુઃખોથી તરી જઈ અને મોક્ષને પામે છે. હા, દ્રઢ મોક્ષ ઈચ્છા એ પણ આશ્ચર્યકારક છે. આવી જે ભૂમિકા છે એ પણ આશ્ચર્યકારક ભૂમિકા, એની મજબૂતી ઘણી છે એમ કે છે. સામાન્ય વાત નથી, મુમુક્ષુ એટલે ઢીલો પોચો એમ નથી, સામાન્ય વાત નથી. એને હલાવો મુશ્કેલ પડે એવો દ્રઢ નિર્ધાર વાળો હોય છે. અત્યારે એ જ ફરી જોગવાઈએ મળશો. લો ઠીક, અત્યારે તમને આટલું કીધું, અત્યારે તમને ખંભાતના મુમુક્ષુ ભાઈઓને જે પત્ર લીખો એ ભલે તે દિવસે, એટલે 1946 લીખો છે, 104 વર્ષ થયા, 2050 પૂરા થયા, 51 શરૂ થયું, 104-5 વર્ષ પહેલાનો આ પત્ર છે, પણ આપણા માટે લખાયો છે એમ લાગે ત્યારે તૈયારી થઈ જાય, લાગવું જોઈએ એમ. ક્યારે આ પત્ર રહી ગયો, 105 વર્ષ પહેલાનો કાગળ બેચો, મારા માટે બેચવા લાગે છે નક્કી, મારે આવો જ નિર્ધાર કરવો છે. અને હવે તરવું જ છે, હવે પછી ફરીને જન્મવું જ નથી. તો કે અત્યારે એ જ ફરીને યોગ જોગવાઈએ એટલે મળશું, ત્યારે મળશું, એ જ વિજ્ઞાપન વિનીત રાયચંદ ના યથા યોગી. આ રીતે એમને આ પત્રની અંદર મુમુક્ષુની ભૂમિકાની પૂર્વ તૈયારી કેવી મજબૂત હોય છે એ વિષય ઉપર પ્રથમ કેવો વૈરાગ્ય આવે છે, એ પોતાના વિચારો ટાંક્યા છે, અને ત્યાર પછી કેવી દ્રઢતાથી પોતે નિર્ણય કર્યો છે અને જ્ઞાન દશાને પ્રાપ્ત કરી, બહુ જ અલ્પ દિવસોમાં, થોડા દિવસોમાં જ જ્ઞાન દશાને પ્રાપ્ત કરી લીધી છે. એનું કારણ એ છે કે એવું બળ ઉત્પન્ન થાય છે આવા નિર્ધાર પાછળ, એવું બળ ઉત્પન્ન થાય છે. અત્યારે આપણે મુમુક્ષુ જે ગણાઈએ છીએ એ ગુરુદેવની કૃપાથી ઘણી વાતો સમજતાથી આ છીએ, શાસ્ત્રોની, તત્વજ્ઞાનની, આત્માની, મોક્ષની ઘણી વાતો આપણે અત્યારે સમજતા થયા છીએ. પણ બધા એક જ રોદનું રોવે છે કે આ બધું સમજાય છે પણ પુરુષાર્થ તો આપણો ઉપડતો નથી, એનું શું કરવું? આપણો પુરુષાર્થ નથી ચાલતો, સમજાય તો છે અને બુદ્ધિ હોય એટલે સમજાય, ન સમજાય એવી કઈ વાત નથી, પણ પુરુષાર્થ નથી ઉપડતો. આ પુરુષાર્થ નહીં ઉપડવાનું કારણ એ છે કે ગુરુદેવની જે આજ્ઞા છે તો પૂર્ણતાના લક્ષ્ય જ શરૂઆત થશે. એ પૂર્ણતાનો નિર્ધાર જે કૃપાળુદેવે કહ્યો છે એ પ્રમાણે આપણે બાંધ્યો નથી, એટલે એનો ફોર્સ આવતો નથી આત્મકાર્ય કરવાનો અને જ્ઞાન દશા પ્રગટ થતી નથી. જો આ પ્રમાણે નિર્ધાર થાય તો જેમ એમને અલ્પ દિવસોમાં જ્ઞાન દશા પ્રાપ્ત થાય એમ કોઈને પણ થાય, એ નિશંક વાત છે. એવું બળ ઉત્પન્ન આપોઆપ થઈ જાય નિર્ણયની સાથે, નિર્ણય બળ યથાર્થપણે ઉત્પન્ન થાય, યથાર્થ નિર્ણય હોય તો, ન થાય એવું બને નહીં. અને તેથી કાંઈ આત્મકલ્યાણ દૂર નથી, ગણતરીના દિવસોમાં આત્મકલ્યાણ થાય એવી ખુલ્લી વાત આ પત્રની અંદર કૃપાળુદેવે કહી છે. આપણી વારે વાર છે, બીજાની વારે વાર નથી. આમ છે, ટાઈમ થયો છે.